તારીખ 11/3/1990 શ્રી સમયસર શાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 362.
એવા જ્ઞાન માત્રમાં એ સત્ય આત્મા આત્મા છે, નિશ્ચય આત્મા છે, આવો જ આત્માનું સ્વરૂપ છે એમ નિર્ણય કરીને હું એમાં રુચિ પામ, એમાં સદાય પ્રીતિ પામ, એ તારી રુચિનો વિષય થવો જોઈએ. વાસ્તવિકપણે તો જીવને આકુલતાની દુઃખની રુચિ છે અને સુખની રુચિ છે, વાસ્તવિક તો એમ છે. તો અહીંયા જ્ઞાન માત્રમાં રુચિ પામ, જ્ઞાન માત્રમાં પ્રીતિ પામ એમ કહ્યું તો કેવી રીતે ઉત્પન્ન થાય જ્ઞાન? આટલો પ્રશ્ન અહીંયા થવા જોઈએ કે જ્ઞાનમાં રુચિ કેવી રીતે થાય. જ્ઞાન જાણે છે એવું તો ઘણા વખતથી ખબર છે, ગુરુદેવની કૃપાથી ઘણા તત્વજ્ઞાનના વિષયો શાસ્ત્રો બજારમાં આવ્યા છે, સમજવામાં સાંભળવામાં વાંચવામાં આવે છે. પણ જ્ઞાનની રુચિ પામ એમ જે અહીંયા આચાર્યદેવ કહે છે, તો જ્ઞાનની રુચિ કેવી રીતે થાય? સહજપણે કૃત્રિમતાથી તો પ્રીતિ થઈ શકતી નથી, શરાને પ્રીતિ તો થઈ શકતી નથી, એ ચીજ સહજ થવાની છે તો કેવી રીતે થાય? જો એની સાથે સુખની અભેદતા હોય તો, સુખની અભેદતા હોય તો સુખની જીવને રુચિ છે. સુખ માટે આ જીવ કલ્પિત સુખ માટે પણ, જ્યાં સુખ નથી ત્યાં પણ વૃત્તિ સુખનો નિર્ણય થયો છે, એવા જે ઉત્તર પરમાણુની પર્યાયો ત્યાં પણ આ જીવ અનંત કાળથી સુખ અનુભવ કરવાનો પ્રયાસ કરે છે, વિચાર પ્રયાસ કરે છે. સુખ મળવાને બદલે ભલે એને દુઃખનો અનુભવ ત્યાં થાય છે, તો પણ જ્યાં સુધી નિશ્ચય બદલાતો નથી કે ત્યાં સુખ નથી, ત્યાં સુધી સુખ છે એવા નિશ્ચયને લીધે જીવના પરિણામ જે તે ઉદ્દળ પર્યાયો એ જતા રોકી શકાતા. આ જીવને સુખની રુચિ અથવા સુખમાં રહેવું કેટલું ગમે છે, તો જો એને સુખનો નિશ્ચય થાય તો જ્યાં સુખનો નિશ્ચય થયો હોય ત્યાં પરિણામને ઉપયોગને જતા રોકી પોતે ન રોકી શકે, બીજો સંયોગો તો ન રોકી શકે, પરપદાર્થ તો ન રોકી શકે, પણ જીવ પોતે પણ એ નિર્ણય ભૂલવાનો અનુભવ પરિસ્થિતિ થાય, એ પરિણામનું વિજ્ઞાન સાયન્સ. તો જે જ્ઞાનમાં આકૃતતા રૂપે એવું જે જ્ઞાન માત્ર પણ છે, ત્યાં જો નિરાકુળ સુખ પણ ભાષે અનુભવાય અને ત્યાં બીજું અનંત સુખ શક્તિ રૂપે સામર્થ્ય રૂપે સ્વભાવ રૂપે રહ્યું છે એવી પ્રતિતિ આવે, જે પ્રતિતિ સ્પષ્ટ અનુભવાંશે ઉત્પન્ન થયેલી પ્રતિતિ છે, એવી જો પ્રતિતિ આવે તો જીવના પરિણામ એવા સુખ જ્ઞાન પ્રત્યે જતા કેવી રીતે રોકાય? અતિપ્રીતિથી અતિપ્રીતિના વેગથી પુરુષાર્થથી સવાલ એટલો જ છે કે એ રીતે એ પદાર્થ સુખ નિધાન છે, સુખનું નિધાન છે, એટલું એને પ્રતીકમાં વિશ્વાસમાં આવવું જોઈએ. બીજી રીતે વિચાર જે આ વિષય બહુ સ્પષ્ટ, જે તે પદાર્થોમાં જે કલ્પના માત્ર સુખનો અનુભવ ખરેખર સુખ થાય છે એવી રીતે થાય છે, એ તો કલ્પના માત્ર, પણ પોતાને ખરેખર સુખ લાગે છે. જ્યારે જીવ પર પદાર્થમાં સુખાનુભવ કરે છે ત્યારે એની આ સ્થિતિ છે, એમાં થોડું જ્ઞાનથી જોઈએ તો એટલી વાત છે કે સુખના નિશ્ચયપૂર્વક સુખાનુભવ છે. એ પહેલા આ જીવે અભિપ્રાયમાં એ વાત લઈ લીધી છે કે આ મારા સુખના કારણ અને ઉદય કાળે એ અભિપ્રાય પૂર્વક અનુભવ કરે છે. એટલે માત્ર સુખનો અનુભવ નથી પણ સુખના નિશ્ચયપૂર્વક સુખનો અનુભવ. એમ આત્મામાં વાસ્તવિક સુખ છે એ પણ સુખના નિશ્ચયપૂર્વક અનુભવ થઈ શકશે એમને અનુભવ નથી. એટલે અહીંયા નિશ્ચય કરીને એમ જે છે બધું કઈ વાતના રુચિ કરવામાં, અનુભવ કરવામાં, સંતુષ્ટ થવામાં, તૃપ્ત થવામાં નિશ્ચય કરીને તું આ પરિણામને પામ. એ બધા પ્રકારના પરિણામ તું નિશ્ચયપૂર્વક પામ, એવા નિર્ણયપૂર્વક પામ એમ કરે. એમ નિશ્ચય કરીને આ જ્ઞાન છે તેવો જ આત્મા જ્ઞાન સ્વભાવી છે, સુખ સ્વભાવી છે એમ નિશ્ચય કરીને આત્મરુચિના સારા પરિણામ થાય તે કરવા યોગ્ય છે. એમાં દુઃખ નથી, એમાં જ્ઞાનને ભગવાન કરવા માટે અનુભૂતિ સ્વરૂપ જે જ્ઞાન છે એને જ્ઞાન માત્ર કહ્યું છે. નિરાકારે પરિણમતા જ્ઞાનને અહીંયા લક્ષ્યમાં નથી લીધું. જ્ઞાનમાં વિશેષતાઓ ઘણી છે, જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થયેલી છે જ્ઞાનની, અને જ્ઞાન ઘણું વૈભવશાળી પોતે તત્વ છે જગતનું. તો પણ અહીંયા પોતાને જ્ઞાનનો પ્રયોજન જ્ઞાનના અનુભવથી વિશેષ છે. તો જે અનુભવ જ્ઞાન છે, અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન છે એને તો 17,000 ગાથામાં ભગવાન આત્મા જ કહ્યો છે. આચાર્ય તે જ્ઞાન જ ભગવાન છે. અહીંયા પ્રશ્નો 6 ગાથામાં એમ કહે છે કે જેટલું જ સાચું કલ્યાણ છે, જેટલું જ પરમાર્થભૂત કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે. તારા કલ્યાણનો નિશ્ચય તું તારા જ્ઞાનમાં કરજે. તારા જ્ઞાનને છોડીને તારા કલ્યાણનો નિશ્ચય નહીં. જ્ઞાનનો રસ જેમાં ભર્યો છે એવી આ ગાથા છે. જ્ઞાન રસ કહો, આત્મરસ કહો, ચૈતન્ય રસ કહો કે આત્માનો અમૃત રસ કહો, એવો એ વિષય છે. અમૃત શબ્દ જગતમાં પ્રસિદ્ધ છે, જે અમૃત પ્રતિપક્ષમાં છે ને, એ અમૃત બીજું કઈ નથી, આ જ્ઞાન છે એ જ અમૃત છે. પણ અનુભવમાં એનો સ્વાદ આવે છે, અનુભવમાં એ અમૃત અનુભવાય છે. જ્ઞાનાનુભવ સિવાય એ અમૃતનો અનુભવ થતો નથી. અને એ અમૃત કેટલા શબ્દથી વચન ગોચર છે, વચન અગોચર એવા શબ્દથી જ એ વચન ગોચર છે. સત્ય કલ્યાણ છે ત્યારે આગળ પાસે જવાની જરૂર નથી. એટલું એટલું બધા માટે એનો અર્થ એ છે કે જ્ઞાનને છોડીને તું ક્યાંય જામાં પ્રસિદ્ધ છે, પ્રગટ છે, સાકાર છે, અનુભવ છે. તારે જ્ઞાનને છોડીને આજે પ્રવાહની કઈ જરૂર નથી. જેટલો તત્વજ્ઞાનનો વિસ્તાર છે હજારો ગુણે સાંકડો છે. પણ આ એક વાત સમજાવવા માટે છે કે બધી વાતોનું કેન્દ્ર સ્થાન એ બધા વિષયને સેન્ટ્રલાઇઝ કર્યો છે. આ રીતે જોઈએ તત્વ જ્ઞાન સ્વરૂપથી આત્મા છો, એ જ તારું સત્ય સ્વરૂપ છે, એ જ તારું કલ્યાણમય સ્વરૂપ છે, એ જ કલ્યાણનું સાધન છે. કલ્યાણ સ્વરૂપ પણ એ છે, કલ્યાણનું સાધન પણ એ છે. એને છોડીને બીજા અનુભવ કરવા જોઈએ છે. એમાં સુખાનુભવ છે, એમાં આનંદનો અનુભવ છે, એમાં અમૃતનો અનુભવ છે. એ વાત કરે છે. એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચય કરીને આ નિશ્ચયમાં ફેરફાર નહીં હોવો જોઈએ. આ નિશ્ચય દ્રઢ હોવો જોઈએ, આ નિશ્ચય પ્રગટ હોવો જોઈએ. અને જ્યાં સુધી એ નિશ્ચય ન થાય ત્યાં સુધી એ નિશ્ચયને દિશામાં, નિર્ણયની દિશામાં, નિશ્ચયની દિશામાં પ્રયત્ન કરો. શાસ્ત્ર સ્વાધ્યાય નિર્ણય માટે છે. શાસ્ત્ર સ્વાધ્યાયથી અનુભવ નથી થતો. અનુભવનો અનુભવના પુરુષાર્થથી થાય છે. કેમ કે સ્વાધ્યાયમાં તો સવિકલ્પ દશા છે અને અનુભવ તો નિર્વિકલ્પ દશા છે. એટલે તો પછી શાસ્ત્ર સ્વાધ્યાય કરવો શા માટે? અથવા શાસ્ત્ર સ્વાધ્યાયમાં જો અનુભવ ન થતો હોય તો અનુભવની દિશામાં કાંઈ પણ કાર્ય મટીરિયલાઇઝ થાય છે કે નથી થતું? આટલું વિચારવું જોઈએ. સીધો પ્રશ્ન એ છે કે જો આ સ્વરૂપલ સ્વાધ્યાય દશાથી અનુભવ ન થતો હોય તો સ્વાધ્યાય શા માટે કરવો? અને સત્પુરુષોએ, શ્રી ગુરુએ સ્વાધ્યાયની પરંપરા શા માટે જોઈ? એ વ્યવહાર ચાલુ રહે પણ એ વ્યવહારમાં પોતે પ્રવર્ત્યા. તો એમાં આત્મહિતના સંબંધિત કાર્ય થવાની હદ કેટલી? કોઈ હદ સુધી એ કાર્ય કરી શકે? સ્વાધ્યાય કરનાર જીવ કોઈ હદ સુધી કાર્ય કરી શકે? આટલું જો વિચારવું હોય તો એમ કહી શકાય કે સ્વાધ્યાય છે એ સ્વરૂપ નિશ્ચય કરવા માટે આ છે નિમિત્ત. અને તે પણ ત્યારે કે જો જીવ સ્વલક્ષી પદ્ધતિથી સ્વાધ્યાય કરે તો. સ્વલક્ષી જ્ઞાન તો 11 અને 9 પૂર્વનો અભવ્ય પણ કરે છે અને ભવ્ય પણ કરે છે, બંને નિષ્ફળ થાય છે. અભવ્ય તો સફળ થવાની પરિસ્થિતિ નથી પણ ભવ્ય પણ નિષ્ફળ જાય છે. એટલે એ આત્મલક્ષી સ્વાધ્યાયની જે સ્વાધ્યાય પદ્ધતિ છે એ પદ્ધતિ એક જ સ્વરૂપ નિશ્ચય સુધી લઈ જાય છે. અને એ સ્વરૂપ નિશ્ચય આ વખતના આત્મધર્મના એક શતાબ્દી યુગમાં ગુરુ દ્રષ્ટિનો એક પ્રવચન છે. તો મોટો પ્રવચન એક જ છે. આ પ્રવચન સંમત 2000માં એટલે આજથી 45 વર્ષ પહેલા પૂજ્યશ્રીએ લીધેલું પ્રવચન છે. પ્રવચન છે 144 ગાથા છે. પક્ષાંતે ક્રાંત થઈને સ્વાનુભવ કરવામાં આવે છે. એ સ્વાનુભવ કેવી રીતે થાય છે એનો પ્રોસેસ શું છે એમાં કારણકારીનું લોજિક અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં છે. અને કારણકારીના લોજિકમાં એમને સ્વરૂપ નિશ્ચયનો વિષય આપ્યો છે કે પ્રથમ તો સ્વરૂપ જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો. આટલું વચન કીધું છે આચાર્ય. પ્રથમ તો શુદ્ધ જ્ઞાન દ્વારા શુદ્ધ રીતે અનુભવની માનીને કૃત્ય આત્માનો નિશ્ચય કરવો એમ નહીં પણ જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો એમ. જ્ઞાન જ્ઞાન હવે એ નિશ્ચય કેવી રીતે કરવો એ વાત 45 વર્ષ પ્રસિદ્ધ કરી છે. ન માહિતી હોય એ શરીરને માથી વિશે ખ્યાલ આવે કે જ્યારે આત્મા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરે છે ત્યારે એ જ્ઞાનની પ્રધાનતામાં આવીને અહીંયા પણ એ ધ્વનિ છે. આ ગાથાનો આંતર ધ્વનિ એ છે અંદર તો જેટલો જ્ઞાન છે એટલો પરમાર્થ આત્મા છે, જેટલો જ્ઞાન છે એટલો કલ્યાણમય આત્મા છે, જેટલો જ્ઞાન છે એટલો જ અનુભવવાયો આત્મા છે. ત્રણેય જગ્યાએ જ્ઞાન તો એ જ્ઞાનની પ્રધાનતા સૂચવે છે. ગુરુ ગુણ પણ છે આત્મામાં, દર્શન ગુણ છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, અનંત ગુણ છે. પણ આચાર્ય મહારાજને જ્ઞાનનો કેમ પક્ષપાત છે કે જ્ઞાનથી વાત કરે છે આખા સંસારમાં કે હું શું જીવનું કલ્યાણ કરવાનો એમાં રહસ્યભૂત ઉપાય રહેલો છે. તો એને છોડીને કઈ આગો પાછો જોતો તત્વજ્ઞાનનો વિષય તારે સામે આવશે ત્યારે હજારો વાત સામે આવશે. પણ આ કેન્દ્ર સ્થાને એવું જે જ્ઞાન માત્ર તત્વ એને છોડીને આગળ જઈશ, એને વળગીને બધું સમજે, એને છોડીને એ જ્ઞાનની પ્રધાનતા કરવાનો એની અંદર બની રહ્યો છે. નિશ્ચય કરાવવા અંતરવામાં પણ આ અને ત્યાં ગુરુદેવજી એ વાત શબ્દ પ્રયોગ કર્યો સ્પષ્ટ વાત કે આંશિકપણે રાગથી ખસીને મુમુક્ષુ જીવ અહીંયા જ્ઞાન કે જ્ઞાન સ્વભાવનો નિશ્ચય કરે છે. અંશે રાગથી ખસીને પુનરાવૃત્તિ કરે છે. એમાં એમ પણ કહે છે કે અહીંયા પુનરુક્તિનો દોષ નથી લાગતો અને તે એટલા માટે નથી લાગતો કે એ વાત વધુ વિષમતાથી કહેવાય છે, વધુ નિર્મળતાથી સ્પષ્ટતાથી એટલે નિર્મળતાથી કહેવાય છે અને નિર્મળથી નિર્મળ ભાવો એ કહેતા બહાર આવે છે. એટલે પુનરુક્તિનો દોષ એમને લાગુ પડતો નથી, નહીં તો ભાષામાં પુનરુક્તિનો દોષ કહેવાય છે વક્તૃત્વ કળામાં. પણ અહીંયા લૌકિક વક્તૃત્વ કળાનો નિયમ પણ એમના માટે બાધક થતો નથી. એમ જે પાર છે એને કેટલા ભાષાના નિયમો બંધન કરતા નથી. એટલે એમાં એમ કહે છે આગળ જઈને કરીને કે આંશિક રાગનો અભાવ કરીને નિર્ણય કરે છે ત્યારે પ્રશ્ન એ થવા જોઈએ કે પ્રવચન વાંચતા એવા વચનો વાંચતા પ્રશ્ન પણ થવા જોઈએ છે કે આપ નિર્ણયની ભૂમિકામાં આંશિક રાગનો અભાવ કર્યો તો અમે તો મુખ્યપણે એવું સમજાય કે સમ્યક દર્શન થાય ત્યારે રાગ સમ્યક પ્રકારે અભાવ થાય. એ પહેલા રાગનો અભાવ આપ્યો છે તો કઈ સમજાતું નથી. આપણો પ્રશ્ન થવા તો ત્યાં એમ કહેવાનું છે કે આ જીવ અનાદિથી રાગના આધારે જ્ઞાનના જ્ઞાનનું પરિણમન થઈ ગયું છે એ પદ્ધતિ સિદ્ધ. જરાક તપાસીને આ વાત સમજવા જેવી છે કે આપણું પરિણમન એ રીતે ચાલી રહ્યું છે કેમ છે. ચાલતો જે રાગ એના આધારે એની મુખ્યતામાં એમાં તન્મય થઈને રાગરૂપ થઈને જ્ઞાન પ્રણ ધર્મનો અભાવ નથી. આ જે પરિસ્થિતિ છે એ એક જ ભાવ રાગનું જે એકત્વ એ અભ્યાસ છે, એ વિજ્ઞાન છે. જ્ઞાનની અપેક્ષા એ શ્રદ્ધાની અપેક્ષા એ તે વિદ્યા શ્રદ્ધા છે, ચારિત્રની અપેક્ષા એ તે વિદ્યા ચારિત્ર. અને સર્વ દોષનું સમસ્ત પ્રકારના જગતમાં જેટલા દોષ થઈ રહ્યા છે તમામ દોષનું મૂળ આ જગ્યાએ દોષ પાંગરે છે. પણ આ મૂળ દોષ ટાળવા માટે પહેલો નિર્ણય થાય છે, એ નિર્ણય કેવો છે અને નિશ્ચય કરીને નિશ્ચય કરીને કેવું તો શું એક વાર જ્ઞાન માત્ર એવું જે ન તત્વ છે સામાન્ય જ્ઞાન એનો આધાર લઈને એની મુખ્યતા લઈને જ્ઞાન સ્વભાવને શું સારા લક્ષમાં લે આખા આત્માનો અખંડ આત્માનો કેવળ જ્ઞાન સ્વભાવી આત્માનો પરિપૂર્ણ આત્માનો કેવળ જ્ઞાનના વિષયભૂત આત્માનો તને નિશ્ચય થશે. એમાં આનંદ સુખ છે, એ આત્મામાં આનંદ સુખ છે. એટલે અનાદિની જીવની પરિણતિ સુખ માટે જાણવા નાખે છે, જાણવા નાખે છે. અને કોઈ પણ સાહસ કરવા જેવું તૈયાર છે. જો સુખ મળતું હોય તો 40,000 ફૂટની ઊંચાઈ પ્લેનમાં ઉડવા તૈયાર છે. ભલે 12 કલાક મુસાફરી કરવી હોય પણ અમેરિકામાં ત્યાં જઈને આટલું કામ કરી દેવું સાહસ જ છે ને. આમાં તો ત્યાંથી નીચે પડે ઉપર ક્રેશ થાય તો કોઈ આત્માનો પ્રશ્ન નથી. 40,000 સુધી નીચે કોઈ પણ સાહસ કરવા તૈયાર છે સુખ માટે. એ કોઈ સમજાવવાની જરૂર નથી, એવું બધાને અનુભવવું જરૂરી છે. છતાં એ ત્યાં ખરેખર સુખ નથી, એ તો એ સુખનો નિર્ણય કર્યો છે એટલે જાય છે. અનુભવ તો સુખનો થતો નથી, સુખનો તો થતો નથી, દુઃખનો ઘણો અનુભવ થાય છે. એ બધા પ્રયત્નો સુખના કરતા દુઃખનો ઘણો અનુભવ થાય છે. ત્યારે હું તમારે પ્રશ્ન કર્યો કે ભાઈ પૈસા તો ઘણા છે, એટલા બધા પૈસા છે કે 7 લાખ આવે તો હવે આનંદ નથી થતો કે હા આપણે કમાઈ ગયા. આપણે કમાઈ જઈને શું વ્યવસાય છે કે નહીં કેવાય 7 લાખ વધારે તો શૂન્ય હોય જાય છે. આટલા બધા અને કામ ન કરીએ તો 10-20 લાખની આવક તો આમથી આમથી થાય એવી છે. ભગે કાંઈ ન કરીએ પણ જેવી બધી ખૂબ માથા કુટના ખૂબ પ્રયત્નમાં પડ્યા હતા ત્યારે તો ઘણી આકૃતા કરીને ઘણી ધમાલ કરીને ઘણી નવવાસ કરીને એ બધા કાર્યો કર્યા છે. પણ અમે અત્યારે હાવ શાંતિ લેવા માટે વિચાર શાંતિ લેવી છે. હવે તો તબિયત પણ કામ નથી કરતી હતી આ બધી તમામ ઉદામાં ગયા એમાં. પણ હવે થોડીક શાંતિ લેવી છે અને અત્યારે એ કોઈ ધમાલ નથી કરતા. પણ થોડોક અશાંતિ જાતિ જે છે આમ કેમ છે અશાંતિ વર્તે છે. સારું થયું તું એટલું ધ્યાન જોયું છે એ તો ઘણા બધું ધ્યાન જ જોતું નથી. એવી દોડ મૂકે છે કે દોડ તો મરી જાય ત્યાં સુધી અને જાય પછી એટલું ગતિમાં. સારું થયું તમારું ધ્યાન તો ઉભું લીધું. કારણ એ છે કે જે બી છે તીવ્ર રસથી એ બધા કાર્યો કર્યા છે. જેમ તો કાપ ઉપર કાપ લાગે કાપ ઉપર કાપ લાગે એમ એના લેયર ઉપર લેયર ખડકી દીધા છે અશાંતિના. અને અશાંતિની પરિણતિ જામ કરી નાખી છે. એની જે જામેલી અશાંતિની પરિણતિ છે એ અશાંતિના કામ છોડી દીધા તો એ અશાંતિ જવાનો પ્રશ્ન નથી. જાય એનું વિજ્ઞાન છે, સાયન્સ છે. જો તમે પરિણામનું વિજ્ઞાન સમજો તો સ્વાભાવિક જ છે કે આ શાંતિ ન જાય. કેવી રીતે જાય? એટલે એના માટે તો પાયા માટી આ પદ્ધતિ શું છે, આ માર્ગ શું છે, આ ઉપાય શું છે, ધન શું છે, કાર્યની વિધિ શું છે, એ બહુ વ્યવસ્થિત સમજવું પડે. એના માટે સમજવાનો રસ હોવો જોઈએ, સમજવાનો સમય હોવો જોઈએ, અને એથી વધારે તો સમજવાની ગરજ હોવી જોઈએ. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા 32 લાખ વિમાનનો ફાયદો ભગવાનના સમર્થનમાં જરૂરિયાત છે. તને ગરજ છે, તને કેટલી ગરજ છે, કે પૂરેપૂરી ગરજ છે? તને શરીરમાં એક રોગ થાય ને મુંબઈમાં સારા ડાક્ટરને એપોઇન્ટમેન્ટ લઈ હોય ને, એપોઇન્ટમેન્ટ આપવું હોય ને તો 2 કલાક બેસાડે તો બાર બેસી દે પટાવો રેકોર્ડિંગ લાઈન. આટલી ગરજ આવતી નથી ત્યાં સુધી એનામાં પાત્રતા નથી, પાત્રતા વિના વસ્તુ રહેતી નથી. આ તો બુદ્ધિથી પહોંચી જવાનો વિષય નથી. બુદ્ધિ ઓછી હશે તો ચાલશે, પાત્રતા ઓછી હોય તો નહીં ચાલે. પૂરી પાત્રતા હોય તો પૂરી હશે. એટલે અત્યારે તો એ સમય નથી, જે સમયમાં ભાવલિંગી સંતો જંગલમાં વિચરતા હતા. શહેરમાં રહીએ ને ભાવલિંગી, કેમ કે જન્મ કશાથી શહેરમાં રહેવા યોગ્ય પણ નથી, અને એને શહેરમાં રહેવાનું પ્રયોજન પણ શું છે? તો પછી કુટુંબ છોડ્યું શું કરવા? જો શહેરમાં જ રહેવું હોત તો કુટુંબમાં તો ઘણા રાજા મહારાજા અને ચક્રવર્તી હતા ભાવલિંગી સંતો, એને ક્યાંક કોઈ ખામી હતી કે સ્પેશિયલ વ્યવસ્થા એકાંતની ન થઈ શકે? અસંગ તત્વોમાં લીન થવા માટે અનુકૂળ નથી, સુસંગત નથી. એટલે સર્વસંગ પરિત્યાગ કરીને સંગમમાં પ્રગટ. એવા મહાત્માઓનો બોધ લેવા માટે રાજા મહારાજાઓ શિષ્યો જંગલ ખૂંદતા, પહાડો ખૂંદી વળતા, સ્મશાનમાં જતા, ત્યાં પણ ધ્યાનમાં બેઠા. રસ્તા સડકથી ગાડી લઈને નીકળ્યા નહીં, કેમ કે ત્યાં તો એને તો કઈ સડક ઉપર ચાલવાનું નથી. તો સડક સિવાય નથી ચાલે, તમને ત્યાં ચાલે તો રસ્તો વાળો ચાલે એવું નથી. ગમે ત્યાં ગામી રહી ચાલે અને ગમે ત્યાં એ બેઠા હોય, કોઈ ગુફામાં, કોઈ પર્વતમાં, કોઈ ઝાડ નીચે, કોઈ શિલા એના સ્થળમાં બેઠા હોય, જે પ્રાણી માત્ર નો પગરવ ન હોય, પગનો અવાજ ના આવે ચાલવા, એટલી ગરજ વાળા હતા. એટલી ગરજ વાળા હતા. અત્યારે કેમ કે ભાઈ મારે ત્યાં આવો, થોડી વાત મારે સમજવી છે, મારે ત્યાં આવજો ને, કેમ થોડું પૂછવું છે, સમજવાની પદ્ધતિ સમજવા માટે તો પોતે અનુકૂળતા પ્રતિકૂળતા બધું જ ગમ કરીને મુખ્યતા આપે તો જે કઈ કહેવાય છે એ સમજણ કઈ સ્થાન પામે. બાકી અનુકૂળતા પ્રતિકૂળતાની મુખ્યતામાં રહીને આ તત્વ સમજવાનો પ્રયત્ન કરે, નિરપેક્ષ તત્વ સમજવાનો પ્રયત્ન કરે, અને અપેક્ષા પૂરેપૂરી પડી હોય અનુકૂળતા પ્રતિકૂળતા એ વાતને ક્યાંય મેળ નથી. નિર્ણયના કાળમાં પણ મુમુક્ષુ આત્મા કેવી રીતે રાગથી ખસીને જ્ઞાનનો જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે. શ્રી ગુરુ એક વાત સ્પષ્ટ કરે છે અહીંયા કે તારા વ્યક્ત જ્ઞાન સામાન્યમાં જ્ઞાન માત્રમાં જ્ઞાન સ્વભાવનો અંશ ખુલ્લો છે, જાહેર છે, પ્રસિદ્ધ છે, અનુભવ ગોચર છે, વ્યક્ત છે, પ્રગટ છે. આટલા શબ્દોથી એ વાત આવે છે. જેને જોવું હોય એને 246 વર્ષનો જયચંદજીનો આવાસ છે. જરા બારીક અભ્યાસથી સૂક્ષ્મ અભ્યાસથી વાંચવા જેવો છે. આ શાસ્ત્રમાં છે જોવો તો જોઈ લીધા. જ્યાં 415 ગાથા પૂરી થઈ છે અને છેલ્લી ગાથા પૂરી કરતા આ શ્લોક આચાર્ય રહેતો છે. એનો ભાવાર્થમાં જયચંદજી એ વાત ખોલી મુદ્દો એમને એ ઉઠાવ્યો છે કે શા માટે આ શાસ્ત્રમાં જ્ઞાન માત્ર એવા શબ્દનો પ્રયોગ છે. અહીંયા ત્રણ જગ્યાએ છે આ ટીકામાં, ત્રણેય બોલમાં જ્ઞાન માત્ર એવા શબ્દનો પ્રયોગ છે અને એ શબ્દનો પ્રયોગ અનેક જગ્યાએ ઠામ ઠામ આખા સમયસારના રહસ્યને સમાવી દે છે. જેને ઘણી વાતો સમજવાનું બોજો લાગે અને આખા સમય સાથે એક શબ્દમાં ગ્રહણ કરવો હોય તો જ્ઞાન માત્રમાં આવે છે. આટલો સુગમ કર્યો છે આ વિષય આચાર્ય મહારાજે. ભાવાર્થની અંદર એ વાત લીધી છે કે અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે. કહ્યું ને જેટલું જ્ઞાન છે એટલો જ પરમાત્મા આત્મા છે. 206 વાત ચાલે કે અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કર્યું છે. તેનું કારણ એ છે કે આત્મામાં અનંત ધર્મો હોવા છતાં તેમાં કેટલાક તો સાધારણ એટલે બીજા પદાર્થોના ધર્મો સાથે કોમન છે. સાધારણ એટલે તેથી તેઓ અતિ વ્યાપ્તિવાળા છે. તેમના છે આત્મા ઓળખી શકાતો પણ નથી અને અનુભવી શકાતો પણ નથી. વળી કેટલાક ધર્મો પર્યાયાશ્રિત છે એટલે કોઈ અપર્યાયમાં અવસ્થામાં હોય છે, કોઈ અવસ્થામાં નથી હોતા. એટલે તેઓ અવ્યાપ્તિ વાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાતો નથી. ચૈતન્યતા એટલે ત્રિકાળી જ્ઞાન ગુણ જે સામાન્ય ગુણપણે છે, એ ગુણપણે છે. જો કે આત્માનું લક્ષણ છે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષથી રહી તો પણ તે શક્તિ માત્ર છે. શક્તિ માત્ર છે તેથી વ્યક્ત અવસ્થામાં એ ગુણપણે એક ગુણ છે એ જોવામાં આવતો નથી, અદ્રશ્ય છે, દેખાતો નથી. તેની જે વ્યક્તિ દર્શન એ જ્ઞાન છે તેમાં દર્શન પણ સામાન્ય અને ન સમજી શકાય ન પકડી શકાય ઉપયોગમાં એવો પર્યાય છે સૂક્ષ્મ. અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે. આ ત્રણ શબ્દો લીધા છે. કેમ છે જ્ઞાન? કે સાકાર છે જેનો આકાર એટલે સ્વરૂપ નિશ્ચય કરી શકાય તેવું છે. હવે એના વિચારવા જેવો વિષય છે કે જેનો સ્વરૂપ બરાબર નિશ્ચિત થઈ શકે એને સાકાર કહે છે, જેનો આકાર એટલે સ્વરૂપ નિશ્ચિત થઈ શકે એને સાકાર કહે છે. કોનું સ્વરૂપ નિશ્ચિત થઈ શકે એ જ્ઞાન. કોણ નિશ્ચય કરે એ જ્ઞાન. તો નિશ્ચય કરનાર જ્ઞાન અને નિશ્ચય જેનો કરવો છે એ નિશ્ચય નિશ્ચય થનાર પણ જ્ઞાન છે. પહેલાનું જ્ઞાન એનો નિશ્ચય પછીનું જ્ઞાન કરે એવા વિચારને અહીંયા વાત નથી. જે જ્ઞાનનો પર્યાય થઈ ગયો એનો નિશ્ચય પછીનું જ્ઞાન કરે એ વાત અહીંયા નથી. ચાલતો જે જ્ઞાનનો પર્યાય, ચાલતી જે જ્ઞાનની ક્રિયા, તે પોતે જ પોતામાં પોતાથી પોતાનો નિશ્ચય કરે ત્યારે રાખે ખસી જાય છે. પ્રયોગ કરવા જેવો છે આ નિશ્ચયનો. પ્રયોગ છે આ નિશ્ચયનો વિચાર કહેવાય છે તે પ્રયોગનો વિચાર કહેવાય છે. કેમ કે કહેવાનો તો વિચાર છે પણ વિચાર અને પ્રયોગ વચ્ચે અંતર છે. વિચાર પરોક્ષ જ્ઞાનનો પર્યાય છે અને પ્રયોગ છે એ પ્રત્યક્ષ જ્ઞાનનો પર્યાય છે. એટલો બધો વિચાર અને પ્રયોગમાં ફરક છે. માટે વિચારથી કમાતું નથી, પ્રયોગથી કમાય છે. પ્રયોગ એ અનુભવ પદ્ધતિ છે અને અનુભવ અનુભવ પદ્ધતિથી થાય છે. વિચાર પદ્ધતિથી અનુભવ થતો નથી. વિચારનો નાશ કરીને અનુભવમાં પહોંચાય છે, વિચારને પકડી રાખીને અનુભવમાં નથી પહોંચાય. એટલે આ ગુરુદેવશ્રીએ ત્યાં નિશ્ચયના વિષયમાં આટલો શબ્દ પ્રયોગ કર્યો છે, એમાં આટલું જ્ઞાન છે કે આ જ્ઞાન સ્વભાવી આત્માનો જ્ઞાન જ્યાં નિશ્ચય કરે છે ત્યાં જ્ઞાન માત્ર જે પ્રગટ સાકાર અને અનુભવ ગોચર છે એ ચાલતા જ્ઞાનમાં જ્ઞાનમાં જ્ઞાન પોતામાં એ જ વખતે જોવે છે ત્યારે રાખે થશે છે તો જોઈ શકે, નહીં તો ન જોઈ શકે. આત્મો સહેજ અંદર વળવાનું થાય છે અને અહીંયા સ્વ સન્મુખતા કઈ છે, અહીંયા એને સ્વભાવની સન્મુખતા કઈ છે અને પર્યાયની અપેક્ષાએ અહીંયા એને સમ્યક્ત્વની સન્મુખતા કઈ છે. અને આ કાળમાં આ સ્થાને એને આત્મ સ્વરૂપના સંસ્કાર પડે છે. તે જે સંસ્કાર જે બીજ પડે છે એ કદી ઉતર્યા વગર રહેતા નથી. આ બીજનો અંકુર સ્વાનુભવ રૂપી ગતિશ્રુત જ્ઞાનનો જે અનુભવ છે, સંવેદન છે, એ સંવેદનનો અંકુર અહીંથી ખૂટ્યા વગર રહેતા નથી. આ બીજ નિષ્ફળ જતું નથી, આ બીજ બળતું નથી, બળી જતું નથી. જેના બીજમાં એટલી તાકાત છે કે વરલો થાય. બીજના વરના બીજમાં કેટલી તાકાત છે? બીજ કેવું? રાયના દાણા જેટલું. પણ ટેકો છે બીજ નથી વરનો, એક ટેકામાં તો સેંકડો બીજ છે રાયના દાણા કરતા વિના. તે એક બીજમાં મોટો વરલો ઘટાતો વરલો થાય એટલી બધી શક્તિ રહેલી. આ તો કુદરતી પર્યાયની શક્તિ છે, કુદરતના પરમાણુની શક્તિ છે. તો જેમાં બેહદ શક્તિ છે, બેહદ પાવર છે, અનંત ગુણનો અનંત શક્તિનો, એના બીજમાં કેટલી શક્તિ હોય અને એ બીજ ક્યાં છે? સિદ્ધ પદનું કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્યનું બીજ ક્યાં છે? એના સંસ્કાર માટે.
સમ્યક દર્શન તો એ બીજમાંથી ફૂટેલો અંકુર છે, એ બીજ છે, આ સંસ્કાર છે, એ સ્વભાવનું ભાવવાસન છે, એ સ્વભાવનો નિશ્ચય છે. અને એ સ્વાધ્યાયની ભૂમિકામાં એ થઈ શકે એવી ચીજ છે. સ્વાધ્યાયમાં એ સમજાય છે, વિચારથી એ વાત સમજાય છે, અને વિચાર થી આગળ ચાલીને એક પગલું એક વન સ્ટેપ કરતા છે પ્રયોગ બજાવવાનો છે. આટલો પ્રયોગ જો જીવ કરે ન્યાલ થઈ જાય એવી વાત છે. એટલે આ સ્વાધ્યાય આટલો રહસ્ય પકડીને મહાપુરુષોએ સત્પુરુષોએ ગોઠવેલો છે. સ્વાધ્યાય કરો, સમૂહ સ્વાધ્યાય જ્યાં ત્યાં મંદિર કે એવી વ્યવસ્થા પંડિતોને ન હોય તો મુમુક્ષુએ પણ ભેગા મળીને સ્વાધ્યાય કરવો, સમૂહ સ્વાધ્યાય કરવો. એટલો સ્વાધ્યાય કરવા કરતા મુમુક્ષુને સમૂહ સ્વાધ્યાયની આવશ્યકતા વધારે છે. સ્વાધ્યાય આપણે સ્વાધ્યાય કરવા માટે વિચારોની આપ લે કરીએ છીએ. વિષયને ક્ષણવો છે, વિષયને સ્પષ્ટ કરવો છે, વિષયના અંદાજમાં જવાનું છે. પોતાની મતિ સીમિત હોવાથી બધી વાતો, બધા તર્કો, બધા પ્રશ્નો, બધા પ્રકારનો વિચાર આવતો નથી. સમૂહ સ્વાધ્યાયનો એ લાભ છે કે કોઈને કાંઈ એ સંબંધીનો પ્રશ્ન ઉઠે છે, કોઈને કાંઈ પ્રશ્ન ઉઠે છે, કોઈને કાંઈ પ્રશ્ન ઉઠે છે. મોટી વાત એ છે કે સામાન્ય રીતે પોતાની ભૂલ પોતાને પછી સમજાવે, ભૂલમાં ઊંઘો છે એ વાત તો નક્કી છે, અને પોતાની ભૂલ પોતાને સમજાય નહીં એવી પરિસ્થિતિ છે અજ્ઞાન દશામાં, મુમુક્ષુ દશામાં. ત્યારે સમૂહ સ્વાધ્યાયની અંદર જે તે ચર્ચાઓ થાય છે એની અંદર ચર્ચાઓ ખાસ ગોઠવા દે છે. એટલું વાંચન નહીં રાખવું જોઈએ ચર્ચાઓ સાથે, એની અંદર પોતાની ભૂલ કોઈ બીજાના પ્રશ્નથી કોઈ વાર સમજાઈ જાય છે, અથવા કોઈ બીજા એમ કહે છે તમે આમ વિચારો છો પણ મને આ બરાબર નથી લાગતું, તો મધ્યસ્થ થઈને નિષ્પક્ષ થઈને જો સત્સંગ કરે તો અવશ્ય જ્ઞાન પ્રાપ્તિ અને સત્પુરુષની ઓળખાણ સુધી પહોંચી શકે. એ વિષય શ્રીમદ રાજચંદ્રજીએ ની સાથે સૌભાગ્યભાઈના એક પત્રમાં થયેલો છે, અને આ જે મોટો ગ્રંથ છે એમાં સૌભાગ્યભાઈના લખેલા કોઈ પત્ર નથી, પણ આવા એક મહત્વના પત્રમાં સૌભાગ્યભાઈનો પ્રત્યુત્તર છાપેલો છે કે મેં તમને પૂછ્યું તો કે સત્પુરુષ ગ્રહસ્થ અવસ્થા માટે આખું અજાણ અવસ્થામાં હોય તો કેવી રીતે ઓળખાય, ત્યારે તમે એમ જોશું કે નિષ્પક્ષ થઈને સત્સંગ કરે તો ઓળખાય, તો તમારા આ ઉત્તરથી મને ઘણો પ્રમોદ થયો છે. એટલું જ નહીં, આવો ઉત્તર કાં તો જ્ઞાની આપી શકાય ને કાં તો જ્ઞાનીનો આશ્રિત આપી શકાય. તમારો ઉત્તર જોઈને ખૂબ પ્રસન્ન થયો છે. એવી વાત એક જ જગ્યાએ ફૂટનોટમાં એ પત્ર છાપ્યો છે. નિષ્પક્ષનો અર્થ આ પક્ષપક્ષની વાત નથી, નિષ્પક્ષ એટલે પોતાની ભૂલ જોવાની જેની તૈયારી છે એટલી મધ્યસ્થા જેને આવે છે, પોતાનો દોષ જોવાની જેને તૈયારી છે એટલી જેને મધ્યસ્થા આવી છે, એને જેને પોતાના દોષને પણ રક્ષણ કરવું નથી, છુપાવવું નથી, તૂટવાનો કાઢવા માટે લક્ષમાં લેવો છે એવી જેની તૈયારી છે પાત્રતામાં, એ નિષ્પક્ષ થઈને સત્સંગ કરે છે. અને અમારે વેપારી પણ શું ચર્ચા કરે ત્યારે શું જોવા કે પૂરે ભૂલ કરી એવી પોતે ન કરે, એને તો ભૂલ કરી તેથી ભૂલનો દંડ પણ ભોગવ્યો હશે, પોતે ફરીને એવી ભૂલ ન કરે એટલે એકબીજાના અનુભવની વાતો કરે છે કે નહીં, અને ભૂલ ન કરે શીખી ગયો ભગતથી ખર્ચે શીખી ગયો ઓલા ભગતથી લેવી પડી હોય ત્યારે ભૂલ કરવી હોય ત્યારે એવી અહીંયા પરિસ્થિતિ છે કે અનેક જાતના પોતાના દોષ જવાનો અને ગુણ પ્રગટવાનો અવસર છે. એ સ્વાધ્યાય છે, સ્વલક્ષી પદ્ધતિથી જો કરવામાં આવે તો આત્માને એ ગુણનું કારણ છે, ગુણ પ્રગટવાનું કારણ છે, સ્વભાવ પ્રગટવાનું એ કારણ છે. એ નિશ્ચયમાંથી એટલો વિષય નીકળે છે. એટલે ત્રણેય મૂળની અંદર આચાર્ય મહારાજ કહે છે કે જ્ઞાનની સંતા પર જેટલું જ્ઞાન છે તેટલો જ આત્મા છે એમ નિશ્ચય કરીને એમાં રુચિકર તારા કલ્યાણ અને સુખનું કારણ છે એટલે રુચિની વાત છે, તારા હિતનો સવાલ છે, પ્રયોજન છે માટે રુચિ કરવા યોગ્ય છે. અને એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. જ્ઞાન છે તે નિરામય પદ છે, એ તો આગળના એક વર્ષમાં કહી ગયા. નિરામય એટલે જેમાં રોગ થતો નથી, પછી જેમાં આપત્તિ આવી શકતી નથી, કોઈ વિપત્તિ થઈ શકતી નથી, એવું વિપદામ અપદમ આપણે હમણાં જ શ્લોકમાં ચૂંટણી આ દિવસોમાં છે. એક સમૂહ વિચાર છે, અને એ બીજા બધા અપદ ત્યારે ભાસે છે કે જ્યારે આત્માને પોતાનું જ્ઞાન પદ સ્વપદ પણ ભાસે છે, સ્વસ્થાનપણે પાસે છે, ત્યારે બધા જ્ઞાન સિવાયના તમામ પદ આ શરીર વાળો છું અને આ સંયોગ વાળો છું ને આ રાગ વાળો છું એ બધા પદ તરતપણે પાસે છે. એ વિશે આગળ ચાલુ ગયો છે. અહીંયા એમ કહે છે કે એટલું કલ્યાણ છે, તારું કલ્યાણ તારા જ્ઞાન સિવાય બીજે ક્યાંય નથી, કેમ કે નિરામય પદ છે, એ આપત્તિમાં આવી શકતી નથી, વિપત્તિમાં પ્રવેશ નથી. અને એ કેવી રીતે કલ્યાણ છે.